నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వరామా.
समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार द्रव्यानुयोग नो सर्वश्रेष्ठ ग्रंथ अने एनी आत्मख्याति नामनी टीका ए पण भरत क्षेत्र में सर्वोत्कृष्ट टीका छे. अमृतचंद्राचार्य भगवाने एनी रचना करी छे कलश सहित आ टीका अने जयचंदजी छाबड़ाजीए लखेला भावार्थ અને પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યા તે સાથે રાજમલજીની કળશ ઉપરની ટીકા આ બધાનો આધાર લઈને આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પાંચ વસ્તુઓ સાથે છે એનો આધાર લઈને સમયસારનો સ્વાધ્યાય થાય છે. એમાં આપણે કર્તા કર્મ અધિકારની ગાથા 87 કરી રહ્યા છીએ. ગાથા 87 નો આપણે ગાથાર્થ કર્યો છે. આજે હવે ટીકાથી આગળ લઈએ. ગાથાર્થમાં મુખ્ય વાત એ આવી કે મિથ્યાત્વ કયું છે તે પણ બે પ્રકારે છે, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. અજ્ઞાન કયું, અવિરતિ કઈ, યોગ કયો, મોહ ક્રોધ આદિ કસાયો, આ સર્વ ભાવો જીવને હોય છે એટલે એ એક પ્રકાર અને બીજું આ અજીવના છે એ બીજો પ્રકાર, એટલે એ બે પ્રકારે છે. મિથ્યાત્વ એ જીવનો ભાવ છે, એ ચેતનને એનું ઉપાદાન અશુદ્ધ હોય ત્યારે એવા મિથ્યાત્વના ભાવો હોય છે. અજ્ઞાન અવસ્થામાં એને મિથ્યાત્વના ભાવો હોય છે. અને જળમાં એ દર્શન મોહનીય કર્મરૂપે એ મિથ્યાત્વ છે. અજીવ મિથ્યાત્વ એટલે કે દર્શન મોહનીય કર્મ, અને આ તરફ એના નિમિત્તે જીવને મિથ્યાત્વ છે એમ કહેવામાં આવે છે. પણ બંનેનું પરિણમન સ્વતંત્ર છે. દર્શન મોહનીય કર્મ એને કારણે છે, એવા કારણે રજકણો ભેગા થઈ અને કર્મરૂપે બંધાય એ ઉદયમાં આવે અને એ રીતે એનું પરિણમન થાય. બીજી તરફ જીવને એના એવા મિથ્યા ભાવ હોય છે, અજ્ઞાનને કારણે એને મિથ્યાત્વ છે. એ જીવની વાત છે, એ ભાવ જીવનો છે. એ ભાવમાં પેલું દર્શન મોહનીય કર્મ કંઈક કરી નાખે છે માટે એ ભાવ થાય છે એમ બિલકુલ નથી. એ જ પ્રમાણે અજ્ઞાનની વાત લઈએ તો અજ્ઞાનમાં પણ એમ વાત છે કે અજ્ઞાન ભાવ જીવનો છે. જીવની એવી હીણી દશા છે અને એવા ભાવ માટે જીવ પોતે જ જવાબદાર છે. જીવનો એમાં પ્રમાદ છે. એ વખતે જ્ઞાનાવરણીય કર્મ છે એનો ઉદય વર્તે છે, પણ એ જ્ઞાનાવરણીય કર્મ એ પૂદગળ છે, જળ છે, અજીવ છે. એ કંઈ જીવમાં જ્ઞાનને રોકે છે એમ નથી. જ્ઞાનાવરણીય કર્મને કારણે જીવને અજ્ઞાન છે એમ નથી. કેમ કે બે વસ્તુ જુદી છે. આ તરફ જીવ છે, ચેતન છે, પેલી તરફ અજીવ છે, પૂદગળ છે, જળ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યો કરે નહીં, બીજા દ્રવ્યની પર્યાય કરે નહીં, એમાં ફેરફાર કરે નહીં. એટલે કંઈ અજ્ઞાનને માટે જ્ઞાનાવરણીય કર્મ કંઈ કરે છે એટલે જીવને અજ્ઞાન થાય છે એમ તો બિલકુલ નથી. અવિરતિ એ ભાવ છે. કે ચારિત્ર મોહનીય કર્મને કારણે એવો ભાવ થાય છે એમ નથી. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય વર્તે છે એ કર્મની દશા છે, એ પરિણામો કર્મના છે. જ્યારે અવિરતીના ભાવ એ પરિણામ જીવના છે. એ જ પ્રમાણે ક્રોધાદિ કસાયો છે એ ક્રોધાદિ કસાયોમાં પણ એમ જ છે કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે એટલે એને એવા ક્રોધ માન માયા લોભ એવા ભાવ થાય છે. પણ એમ નથી, ક્રોધ માન માયા લોભ એવા ભાવ થાય છે એ જીવને પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવને પ્રમાદને કારણે થાય છે, મિથ્યાત્વને કારણે થાય છે. એટલે એ કંઈ ચારિત્ર મોહનીયનો ઉદય છે માટે કંઈ ક્રોધ માન માયા લોભના ભાવ થાય છે એમ નથી. એટલે આ રીતે જો જોવા જઈએ તો બધું એમ જ છે, જીવ અને અજીવ. અજીવ અજીવના કાર્ય કરે છે, જીવ પોતાનું કાર્ય કરે છે. એમાં એ કર્મની પ્રકૃતિ જે અજીવ છે, જડ છે, એ જીવમાં કંઈ કરી દે છે એમ તો એ બિલકુલ નથી. આ વાતને આપણે બરાબર ખ્યાલમાં રાખવાની છે અને આટલી વાત સમજ્યા પછીથી આખી ગાથા બરાબર સમજાશે. તો આપણે એ જ પ્રમાણે યોગ અને મોહને માટે પણ એ રીતે લેવાય. મોહ છે એમાં પણ મોહનીય કર્મ છે અને જીવનો એવો ભાવ છે, જીવનો એવો ભાવ છે એટલે એને એવા યોગ હોય છે. મુનિઓને કોઈપણ કર્મનો ઉદય આવ્યો અને એને કારણે જે સંયોગો આવ્યા એની સાથે જોડાવાનું નથી થતું. કર્મના ઉદય સાથેનો યોગ, એની સાથે જોડાણ, તો એ કર્મનો ઉદય કંઈ એમ નથી કહેતો કે મારી સાથે જોડાઓ. એ ઉદય આવ્યો છે પણ આ જીવ ઉદય ભાવે વર્તે છે તો એને યોગ છે, અને ઉદય ભાવે નથી વર્તો, ઉદય ભાવે નથી વર્તતો અને પોતાના સ્વભાવ ભાવે વર્તે છે તો એને એવા યોગ કંઈ નડતા નથી. એટલે બધું એ જ રીતે છે. અનાદિથી જીવને અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે ઊંધી માન્યતા થઈ છે અને વર્તમાનમાં ધર્મનું સાચું સ્વરૂપ જાણવા મળતું નથી, સમજવા મળતું નથી, એટલે આવી બધી ભૂલ થાય છે. ગાથા 87માં ખૂબ સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે એટલે કોઈ હવે બીજા સમાધાનની જરૂર પણ ન રહે એટલી બધી સ્પષ્ટ વાત એમાં તો કરી દેવામાં આવી કે બંને વસ્તુ જ જુદી છે. એટલે શરૂઆતમાં પણ જે ગાથાની શરૂઆતમાં જે વાત કરવામાં આવી એ પણ કેવી સરસ વાત કરવામાં આવી કે પરદ્રવ્યના કરતા કર્મપણાની માન્યતાને અજ્ઞાન કહી બરાબર અને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. આ વાત અગાઉની ગાથા અને કળશ દ્વારા કહેવામાં આવી અને પછી એમાં આશંકા ઊભી કરી અને આ ગાથા લેવામાં આવી. આશંકા પણ કેવી ઊભી કરી કે ભાઈ મિથ્યાત્વ આદિ ભાવો જે છે એ શું છે એનો જો વિચાર કરીએ તો પહેલા એ પ્રમાણે આવી ગયું કે એ પૂતગળના પરિણામ છે એમ કહેવામાં આવ્યું હતું, એમ સમજાવવામાં આવ્યું હતું. હવે એને જીવના પરિણામ કહેવામાં આવ્યા એટલે કે જીવને અજ્ઞાન અવસ્થામાં થતા એવા મિથ્યાત્વના પરિણામ, એવી ઊંધી ખોટી શ્રદ્ધા એમ કહેવામાં આવે. તો પહેલા રાગાદી ભાવોને પૂતગળ પરિણામ કહ્યા હતા એની સાથે વિરોધ આવે અને જો એને એમ કહેવામાં આવે કે એ પૂતગળના પરિણામ કહેવામાં આવે છે એવી જ રીતે એને કહેવામાં આવે, પૂતગળના જ પરિણામ કહી દઈએ તો શું થાય? તો પછી કે પૂતગળના પરિણામ છે અને જીવ સાથે શું પ્રયોજન હોય? એ જીવમાં શુક્ર કંઈ પણ કરે, પૂતગળ આખું જુદું છે તમે એમ કહો છો તો એમ કરીને આશંકા કરવામાં આવી. આશંકા પણ અભ્યાસીની આશંકા છે, અભ્યાસી જીવને જે શ્રદ્ધા થઈ છે એમાં ક્યાંક કોક આવી આશંકા થાય અને આશંકા ઉભી કરી અને આખી ગાથા મૂકવામાં આવી છે. એટલે હવે કોઈ વધારે સ્પષ્ટતાની આપણને એમ લાગે કે જરૂર નહીં રહે એટલી સરસ વાત આમાં તો કરી દીધી છે. તો મૂળ વાત શું કહી કે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને આ બધા કસાયો, આ બધું જે કંઈ છે તે બે પ્રકારે છે. એક તો જીવના ભાવરૂપે છે અને બીજું અજીવના, એટલે એમ બે પ્રકારે છે. હવે એ વાતને આપણે ટીકામાંથી વધારે સ્પષ્ટ કરીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક મયુર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. અહીંયા મોરનું ઉદાહરણ લીધું છે. જેમ ઘેરો, વાદળી, લીલો, પીળો આદિ વર્ણરૂપ ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે થાય છે, તેઓ મોર જ છે અને દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા એ બધા રંગો ઘેરો, વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જે દર્પણની સ્વચ્છતા વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે. પહેલા ઉદાહરણ સમજીએ. અરીસો છે, અરીસાની સામે મોર છે, મોરના આ બધા રંગ છે એ વાદળીને લીલોને પીળોને એવા જે કંઈ રંગ છે એ મોરના છે, એ બહાર ઉભેલો મોર છે એના છે, એ દર્પણની સામે ઉભેલો મોર છે એના છે, એ વર્ણરૂપ છે, એ વર્ણરૂપ છે, એ પૂદગળ પરિણામ છે. વર્ણ તો પૂદગળની પર્યાય છે, પૂદગળનો ગુણ છે, એટલે એ વર્ણરૂપ છે. અને દર્પણની અંદર જે દેખાય છે, દર્પણની અંદર એ રંગ વગેરે જે દેખાય છે, વાદળી ને લીલો ને પીળો, એ દર્પણની અવસ્થા છે, એ દર્પણની અવસ્થા છે. એમાં એ પ્રતિબિંબ રૂપે એ બધા જે દેખાય છે એ દેખાવાનું કારણ દર્પણની સ્વચ્છતા છે, એ દર્પણની એવી નિર્મળ પર્યાય છે એટલે કે શુદ્ધતા છે, સ્વચ્છતા છે, એટલે એ એમાં દેખાય છે. અને દર્પણની એ સ્વચ્છતા એમાં એ વિકાર માત્ર કયો, કેમ કે એમાં એ ફેરફાર છે, એમાં ફેરફાર છે એટલે વિકાર કયો, એટલે દર્પણની સ્વચ્છતામાં એ બધું દેખાય છે. એટલે એ ખરેખર ત્યાં કોઈ લીલો પીળો કે વાદળી કોઈ રંગ નથી, દર્પણમાં એવો કોઈ રંગ નથી. દર્પણમાં શું છે, દર્પણની સ્વચ્છતાની અંદર એવો લીલો પીળો એવો રંગનો વિકાર દેખાય છે એટલે એ દર્પણ જ છે, એ દર્પણમાં કોઈ લીલો પીળો રંગ નથી. જ્યારે પેલો સામે મોર છે ત્યાં એ લીલો પીળો રંગ છે. બંને વસ્તુ જુદી છે, બહારમાં છે ત્યાં એ રંગ છે અને દર્પણમાં અંદર જે દેખાય છે એ ભલે એવું ને એવું જ દેખાતું હોય છતાં પણ એ દર્પણની સ્વચ્છતા જણાઈ રહી છે, એમાં એ રંગ નથી, એ રંગ એમાં દર્પણમાં ઘૂસ્યા જ નથી. જો રંગ ઘૂસ્યા હોય તો દર્પણ સ્વચ્છ રહી શકે જ નહીં, દર્પણ લીલું પીળું થઈ જાય. દર્પણ તો એટલે કે અરીસો તો લીલો પીળો થયો જ નથી, એ તો દર્પણની સ્વચ્છતા બતાવે છે. અને એ સ્વચ્છતામાં જે લીલો પીળો એ જે જગ્યાએ જ્યાં દેખાય છે ત્યાં પણ દર્પણ તો સ્વચ્છ જ છે, માત્ર એ એમાં વિકાર છે. એમ બંને વસ્તુ ભિન્ન છે, એક લીલો પીળો જે છે તે બહારમાં છે અને બીજો લીલો પીળો છે તે દર્પણમાં છે, પણ બંને જુદા છે. જેમ અહીંયા કહ્યું કે એક મિથ્યાત્વ છે તે જીવમાં છે અને બીજું મિથ્યાત્વ તે જળમાં છે, એ વાત અહીંયા આ રીતે દર્પણના અને મોરના ઉદાહરણ દ્વારા સમજાવી છે. એટલે અહીંયા આગળ કહે છે કે તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે. એટલે કે મિથ્યા દર્શનની વાત લીધી એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે તે, અજ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે તે, અવિરતિ એટલે ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે તે, એ બધા ભાવો જળના પૂદગળના જળ કર્મના છે એટલે એ અજીવના છે. અને એ અજીવના ભાવો એ એમાંથી એ દ્રવ્યમાંથી જ એ અજીવ વડે જ ભાવવામાં આવે છે. એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જળ છે, એ જળ કર્મમાંથી જ એવા ભાવો ભાવવામાં આવે છે કે અથવા તો એમ કહીએ કે એ ઉદયરૂપ થાય છે. દર્શન મોહનીય કર્મ જળ એ ઉદયરૂપ થાય છે, એટલે એ દર્શન મોહનીય કર્મના ભાવો એના પોતાના છે, એ અજીવ જ છે. નાનાવરણીય કર્મની પ્રકૃતિ એ જળ કર્મ, એનો ઉદય આવે એટલે એ બધું ત્યાં જ હોય, એ કર્મની પ્રકૃતિ જળની અંદર જ થાય, એટલે એમાં જ એ ભાવો છે, એટલે એ અજીવના ભાવ છે. અવિરતિ એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, એના એ ભાવ છે, એમાં જ એ ઉત્પન્ન થાય, એમાં જ એ નાશ પામે એવી એ જળની પ્રકૃતિ છે, જળની એવી ક્રિયા છે અને એનો જળનો એવો સ્વભાવ છે, એટલે એ બધું અજીવ છે. અને અહીંયા જીવમાં શું છે તો કે જીવમાં મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેવો જીવ છે. ત્યાં પેલો અરીસો હતો, એની અંદર વિકાર થતો હતો, સ્વચ્છતાની અંદર એ વિકાર દેખાયો હતો. અરીસો સ્વચ્છ ન હોત તો એમાં કંઈ વિકાર દેખાવાનો હતો નહીં. કયો વિકાર? તો કે મોરના રંગોનો વિકાર. અરીસો સ્વચ્છ છે તો એ વિકાર એમાં ઉત્પન્ન થયો. અરીસાની જગ્યાએ આપણે લાકડું રાખી દઈએ, પાટિયું રાખી દઈએ તો કંઈ એમાં એ વિકાર ઉત્પન્ન થાય નહીં. એટલે પેલી સ્વચ્છતા જે છે, નિર્મળતા જે છે, એ સ્વચ્છતાની અંદર એ વિકાર દેખાયો. એ જ રીતે અહીંયા કહેવું એમ છે કે આ મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ એવા જે ભાવો એ ચૈતન્યના વિકાર માત્રથી આ ચેતન ભગવાન આત્મા એ પોતે પોતાના સ્વરૂપને છોડી અને વિભાવ ભાવે થાય છે, એટલે એ ચૈતન્ય વિકાર છે. એવા ચૈતન્યના વિકારથી એ જીવ કરે છે, એ જીવના ભાવ છે, જીવ વડે ભાવવામાં આવે છે. જીવને જે મિથ્યાત્વ છે, જીવને જે અજ્ઞાન છે, જીવને અવિરતિ છે, એ ભાવ જીવનો છે, એ ચૈતન્યનો વિકાર છે. એ જીવને થાય, ચેતનને થાય, એ વિકાર ચેતનનો વિકાર ચેતનને થાય અને એ ચેતન વડે ભાવવામાં આવે છે. એ ચેતન ભગવાન આત્મા એવા ભાવે થાય છે કારણ કે એ પોતે પોતાના સ્વભાવને છોડી અને પરનું લક્ષ્ય કરે છે, એટલે એવા ભાવે થાય છે. એ વખતે જે ઉપાદાન છે એને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ છીએ અને જે ભાવ થયા, જે પરિણામ થયા એ જીવના પરિણામ છે, એ વિકારી પરિણામ છે, એને લીધે આશ્રવ થાય છે અને બંધ થાય છે. આવા વિકારી પરિણામ જીવના છે, એને માટે જવાબદાર જીવ છે. જીવ ધારે તો એવા પરિણામ ન થાય, જીવ પોતે ઈચ્છે અને એવો પ્રમાદ છોડી અને જાગૃત થાય, પોતાના સ્વરૂપ તરફ પાછો વળે તો એવા વિકારી ભાવો એને થાય જ નહીં. એટલે એ ભાવને માટે જીવ પોતે જ જવાબદાર છે અને એ ભાવો જીવના જ છે. એટલે બે પ્રકારે લેવામાં આવ્યું, મિથ્યાત્વ ના ભાવ, અજ્ઞાનના ભાવ, અવિરતિને ભાવ જીવના પણ છે અને જળની અંદર ત્યાં એ જ વસ્તુ છે, એ બંને વાત લીધી. ભાવાર્થમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે કે પૂતગળના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મરૂપે પરિણમે છે. પૂતગળના પરમાણુઓ, પૂતગળના પરમાણુઓ એટલે કારણે રજકણો, એ પૌદ્ગલિક મિથ્યાત્વ આદિ કર્મ એટલે કે મોહનીય કર્મ, નાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, એ બધા કર્મની પ્રકૃતિઓ 148 પ્રકારની છે એ રૂપે પરિણમે છે. એ પૂતગળ પરમાણુઓ છે અને એ પરિણામો પણ પૂતગળના પોતાના, એ કાર્ય પણ પૂતગળનું પોતાનું અને જ્યાં થઈ રહ્યું છે એ દ્રવ્ય પણ પૂતગળ છે. તે કર્મનો વિપાક, એ કર્મનો વિપાક એટલે એનો ઉદય થતા તેમાં જે મિથ્યાત્વ આદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વ આદિ અજીવ છે. અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે, તેથી તેઓ જીવ છે. બંને સ્પષ્ટ કર્યું. હવે જે પેલી સ્વાદની વાત છે ને, એને જરાક સમજવાની છે કે આપણે ગુરુદેવ દ્વારા જ વધારે સારી રીતે સમજી શકીશું. ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટતા એના વિશે કરી છે કે મિથ્યાત્વ આદિ સ્વાદ શું વસ્તુ છે, એનો આપણે પછી વિચાર કરીએ છીએ. અહીંયા એમ જાણવું કે મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે તે પૂદગળ દ્રવ્યના પરમાણુઓ છે. જીવ ચેતન ભગવાન આત્મા એ ઉપયોગ સ્વરૂપ છે, એને જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. એટલે જીવ ઉપયોગ સ્વરૂપ છે, તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. પંડિતજીએ આ સ્વાદ અને ઉપયોગનો સંબંધ અહીંયા દર્શાવ્યો છે, એને થોડોક સમજીએ. શું કહે છે કે જીવ ઉપયોગ સ્વરૂપ છે. જીવનો ઉપયોગ એટલે જ્યાં એનું લક્ષ્ય જાય છે એ એનો ઉપયોગ છે. જ્ઞાનની ક્રિયા એ ઉપયોગ સ્વરૂપ ક્રિયા છે, જ્યાં ઉપયોગ રહ્યો છે એનું જ્ઞાન થાય છે. એટલે જીવ ઉપયોગ સ્વરૂપ છે, અને જીવનો ઉપયોગ એ કેવો છે, જીવનો ઉપયોગને અહીંયા સ્વચ્છ કહ્યો છે કે તેના ઉપયોગની એવી સ્વચ્છતા કઈ છે કે એમાં જીવના ઉપયોગની સ્વચ્છતા એની અંદર પેલા કર્મનો ઉદય થાય છે અને ઉદયનો જે સ્વાદ છે એનું એ જ્ઞાન કરી. જીવનો ઉપયોગ ત્યાં જાય છે એટલે એનું એ જ્ઞાન કરે છે, એટલે એ ઉપયોગ એ પેલા કર્મના ઉદયનો સ્વાદ છે એવા આકારે થઈ જાય છે. જીવનો ઉપયોગ એ જે પેલો કર્મનો ઉદય આવ્યો છે એનો સ્વાદ, એટલે જે પરિણામો જે દેખાય, સંયોગો જે બધું દેખાય છે, જણાય છે, એ બધો એનો રસ છે, એના તરફનો રસ, એવા આકારે આ ઉપયોગ થાય છે. એટલે એનું એ જ્ઞાન કરે છે, છતાં પણ એ ઉપયોગ એ આકારે થયો છે એટલે એને એમ લાગે છે કે એને એનો સ્વાદ આવે છે. ખરેખર તો માત્ર એને એ જાણે છે, પણ એનો ઉપયોગ એમાં રસ પડ્યો છે. જે કર્મનો ઉદય આવ્યો એ ઉદયને કારણે જે સ્વાદ, જે રસ છે, એ રસ સાથે ઉપયોગ એ રૂપ થાય છે, એ ઉપયોગ એ આકાર થાય છે. એટલે એને એમ લાગે છે કે એ સંયોગોને એ જાણે કે ભોગવે છે, એમ એને લાગે છે. વાસ્તવમાં તો એ માત્ર એનું જ્ઞાન જ કરે છે. ખરેખર એ પરમા જે ઉદય આવ્યા હોય એને એ જાણે, એ જાણવાવાળું જ્ઞાન એનું પોતાનું હોય, પણ એને એમાં રસ જે છે ને, એ રસને કારણે એ ઉપયોગ એમાં એ રૂપ થતો દેખાય છે. એટલે એ એમ માની લે છે મિથ્યાત્વથી કે એ બધાનો સ્વામી છું હું, એનો જાણવાવાળો માત્ર નહીં પણ એનો ભોગવવાવાળો, કરવાવાળો બધું એ એમાં પછી એ માની લે છે. આવી એની ભૂલ થઈ જાય છે, એને લીધે જ એને એનો સ્વાદ આવે છે એમ એ માને છે. ખરેખર કોઈ સ્વાદ નથી આવતો, એ એનો જાણવાવાળો જ છે. એ વાતની વધારે સ્પષ્ટતા ગુરુદેવે બહુ સરસ કરી છે, એને પણ આપણે લઈએ. અહીંયા કહે છે કે અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી. સ્વાદ એટલે જે ઉદય આવ્યો છે, ઉદયરૂપ જે સ્વાદ, જે રસ, એ જુદો છે, એ અજીવ છે, અને ઉપયોગ જે છે તે ચેતન છે. એટલે અજ્ઞાનીને એ સ્વાદ અને ઉપયોગ એ બંને જુદા છે એવું ભેદ જ્ઞાન નથી, તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. એ સ્વાદ એટલે ઉદયમાં આવ્યું છે તે જડનું છે, અજીવ છે, તે છતાં એને એ પોતાનો ભાવ જાણે છે, જાણે કે એ પોતે હોય એમ માને છે. જ્યારે તેમનું ભેદ જ્ઞાન થાય, અર્થાંત જીવભાવને જીવ જાણે અને અજીવ ભાવને અજીવ જાણે ત્યારે એ મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક જ્ઞાન થાય છે. ઉદય કર્મના છે એને કારણે એ સ્વાદ ઉત્પન્ન થયો છે, એ સ્વાદને જાણવાવાળું જીવનું જ્ઞાન છે. એ વખતે એ ઉપયોગની સ્વચ્છતા છે, જેમ પેલા અરીસાની સ્વચ્છતા હતી એટલે એવું લાગતું હતું કે જાણે કે પેલા મોરના રંગ બધા અરીસામાં જ હોય એમ લાગતું હતું. મોરના રંગ તો બહાર જ હતા, અરીસામાં હતા જ નહીં. અરીસાની સ્વચ્છતાને એણે કંઈ રંગરૂપે કરી જ ન હતી, તે છતાં એમ લાગતું હતું કે જાણે અરીસામાં એ બધા રંગો પૂર્યા છે. એવી રીતે અહીંયા બારમા કર્મના ઉદયો છે એ બધા એ સ્વાદ, જે કર્મના ઉદયને કારણે જે સંયોગો વગેરે જે છે તે બધો સ્વાદ, એને સ્વાદ કહેવામાં આવ્યો છે. એ સ્વાદ છે તો બારમા, પણ ઉપયોગની એટલી સ્વચ્છતા છે, નિર્મળતા છે કે એમાં એ પ્રતિભાસે છે, એ જ્ઞાનરૂપે એને જણાય છે કે આ છે. પણ એ જ્ઞાનરૂપે જણાય છે છતાં એને એવી ભૂલ થઈ જાય છે, ભ્રમ થઈ જાય છે કે જાણે એના ઉપયોગમાં એ રસ છે, એ ઉદયનો સ્વાદ છે એ એનામાં આવી ગયો છે, એટલે એના પોતાના ભાવ છે. પેલા મોરના રંગ અરીસામાં છે નહીં, પણ અરીસાની સ્વચ્છતાને કારણે એમ લાગે કે જાણે અરીસામાં એ રંગો છે. એવી રીતે આ ઉદ્ગળ કર્મના ઉદયનો જે સ્વાદ જે છે એ છે તો બારમા, પણ એની જ્ઞાનરૂપી સ્વચ્છતા અથવા તો જ્ઞાન અને ઉપયોગની સ્વચ્છતા, જ્ઞાન કહો ઉપયોગ કહો, ઉપયોગ જ્ઞાન સ્વરૂપ જ છે, એટલે એની એવી સ્વચ્છતા છે કે એમાં એને એમ લાગે છે કે એ જાણે કે એનામાં છે, એનામાં છે, એટલે એને એમ માને છે કે એ એના ભાવ છે. મિથ્યાત્વ આદિને એ પોતાના ભાવ એમ એ જાણે છે, કેમ કે એને ભેદ જ્ઞાન નથી કે આ ઉપયોગ જે છે એને ઉપયોગ જ્યાં જાય છે ત્યાં તેનું જ્ઞાન કરે છે. તે વખતે જ્ઞાન પોતાનું છે અને પેલું જે જેના સંબંધીનું જ્ઞાન થાય છે એ બારમાં જુદું રહ્યું છે, એ એનામાં પ્રવેશતું જ નથી. કોઈ પણ ભાવ જે છે એ ભાવ એનો પોતાનો છે, પણ સામે જે ઉદયમાં આવ્યું છે એ કંઈ એનામાં પ્રવેશ પામતું નથી, જીવમાં જીવના જ્ઞાનની અંદર ઘૂસી જતું નથી. માત્ર એને એના જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે, એનું જ્ઞાન થાય છે, પણ એવું ભેદ જ્ઞાન એને નથી. પોતે જ્ઞાન સ્વભાવી ઉપયોગ સ્વરૂપ છે એ જુદો છે, અને સામે જેનું જ્ઞાન કરે છે એ જુદું છે. આવું ભેદ જ્ઞાન એને હજી નથી થયું, એટલે એની માન્યતામાં એમ છે કે એના ભાવ છે, જીવના ભાવ છે. આવી ભૂલ વર્તે છે. જ્યારે એને ભેદ જ્ઞાન થશે ત્યારે એ બંને વસ્તુ સ્પષ્ટ થશે. એટલે ભાવાર્થમાં પંડિતજીએ જરાક સૂક્ષ્મતાથી એનો ભાવાર્થ કર્યો છે અને ઘણી ઊંચી વાત લીધી છે, ફરીને વાંચવાથી એ સમજાઈ જશે. અને એ પહેલાં આપણે ગુરુદેવે જે સ્પષ્ટતા કરી છે એને લઈશું, એટલે જરૂરથી એ વાત બરાબર સમજાશે. હવે આ રીતે ટીકા અને ભાવાર્થ કર્યા પછીથી આપણે પૂજ્ય ગુરુદેવે 87મી ગાથા ઉપર પ્રવચન આપી અને જે વાત કરી છે એના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4, પાના નંબર 264, ગાથા 87 ટીકા ઉપરનું પ્રવચન. એટલે પહેલા તો આપણને ગુરુદેવ ટીકામાં જે વાત કરી છે એને સમજાવે છે. એટલે કહે છે સૌથી નીચેના પેરેગ્રાફમાં કે જુઓ, લીલો પીળો વાદળી જે મોરનો રંગ છે તે મોરનો ભાવ છે, માટે તેઓ મોર જ છે. જે રંગ છે એ બધું મોર છે, મોરના રંગ છે એટલે મોરનો ભાવ થયો, તે અપેક્ષા છે, એ બધું બહાર છે. અને દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે, મોરનું પ્રતિબિંબ દેખાય છે, એ મોરની પર્યાય નથી. એ કોની પર્યાય થાય? એ દર્પણની અવસ્થા છે, એ દર્પણની પર્યાય છે. દર્પણમાં રીષામાં જે પ્રતિબિંબ દેખાય છે ત્યાં મોર નથી, મોરની પર્યાય નથી, મોરની અવસ્થા નથી, પરંતુ તે દર્પણની સ્વચ્છતાનો વિકાર માત્ર છે, માટે તે દર્પણ જ છે. દર્પણની સ્વચ્છતા છે અને સ્વચ્છતાની અંદર પેલો મોર આવ્યો એટલે એ વિકાર થયો, મોરના રંગ એમાં દેખાયા. એ સ્વચ્છતા ન હોત તો થાત જ નહીં, તો એ અવસ્થા થાત નહીં. એટલે એની સ્વચ્છતા છે અને એ સ્વચ્છતાની અંદર સામે મોર આવ્યો છે એટલે મોરના રંગ દેખાય છે, તો એ સ્વચ્છતાની અંદર એ વિકાર કર્યો. અને એ કોની અવસ્થા છે? એ અવસ્થા દર્પણની છે. એટલે અરીસામાં જે અવસ્થા થઈ તે અરીસાથી થઈ છે. અરીસાની અવસ્થા અરીસાને કારણે હોય, મોરને કારણે નથી, મોરને લઈને તે નથી. મોરમાં જે રંગ દેખાય છે તે મોર છે, અને અરીસામાં જે છે તે અરીસાની સ્વચ્છતાના વિકાર માત્રથી થયેલી અરીસાની અવસ્થા છે. મોર મોરમાં છે અને અરીસામાં જે દેખાય છે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે. એટલે એક પ્રશ્ન થયો, પણ મોર છે ત્યારે આ દેખાય છે, એટલે કે મોર નિમિત્ત તો છે ને? બરાબર છે, હા, મોર નિમિત્ત છે, એમાં ક્યાં ના પાડી, મોર નિમિત્ત છે. પણ એનો અર્થ એ છે કે અરીસાની અવસ્થા મોરથી થતી નથી, એ નિમિત્ત છે. જો અરીસાની અવસ્થા મોરથી થાય તો પછી એ મોર ઉપાદાન થઈ જાય. બરાબર છે ને? નિમિત્ત છે, નિમિત્ત તરીકે સ્વીકારવામાં કોઈ વાંધો છે નહીં. એટલે અહીંયા ગુરુદેવે બહુ સરસ અહીંયા જવાબ આપી દીધો કે હા, મોર નિમિત્ત છે. અને એનો અર્થ શું થાય? એનો અર્થ એ કે અરીસાની અવસ્થા મોરથી થઈ નથી, અને ત્યારે તો તે નિમિત્ત કહેવામાં આવે ને. નિમિત્ત કંઈ કરતું નથી, સિદ્ધાંત છે. દરેક નિમિત્ત ધર્માસ્તિકાયવત વર્તે છે. આ સિદ્ધાંત આપણે દરેક વખતે યાદ કરીએ છીએ, આજે પણ ફરી પાછો યાદ કરીએ. ધર્માસ્તિકાય શું કરે? કંઈ કરે નહીં, ગતિ કરતા ઉદગળ અથવા જીવને ગતિ કરવા દે, કંઈ કરાવે એમ નહીં. જીવ કે પૂદગળ ગતિ ન કરતો હોય તો કંઈ ધર્માસ્તિકાય એને ગતિ કરાવે એવું તો થતું નથી. ગતિ કરવી છે તો કંઈ કર, નથી કરવી તો કંઈ કરાવે છે એમ તો છે નહીં. એટલે નિમિત્ત કંઈ કરતું નથી. ધર્માસ્તિકાય જીવના અને પૂદગળના ગતિ કરવામાં નિમિત્ત છે એમ આપણે જાણીએ છીએ, તો બરાબર છે. એ જ રીતે અહીંયા પણ આ નિમિત્ત છે. એટલે નિમિત્ત કંઈ કરતું નથી, અને જો એ નિમિત્તથી કંઈ થાય છે એમ માનીએ, એટલે કે મોરથી જો તે અરીસાની અવસ્થા થઈ છે એમ કહો, તો પછી મોર એ અરીસાની અવસ્થાનું ઉપાદાન થઈ જાય. ઉપાદાન કારણ છે? ના, ઉપાદાન કારણ તો ક્યાં હોય? જ્યાં અવસ્થા થાય ત્યાં ઉપાદાન કારણ હોય કે બહાર બીજે ક્યાંય હોય? કોઈ પણ ઉપાદાન કારણ હોય કે ક્યાં હોય? દ્રવ્યમાં હોય ઉપાદાન કારણ, દ્રવ્ય સિવાય બહારમાં ઉપાદાન કારણ હોય જ નહીં. એટલે મોર કંઈ અરીસાની અવસ્થાનું ઉપાદાન કારણ ન હોય, નિમિત્ત કારણ જ હોય. એટલે નિમિત્ત છે, બરાબર છે, એની ક્યાં ના છે. પણ એ કંઈ કરતું નથી. જૈનની અંદર એક મોટી વાત ચાલી રહી છે કે આ કર્મ બધું કરે, જેમ અન્ય મતવાળા એમ માને કે ઈશ્વર બધું કરે, ઈશ્વરને કરતા માને છે, અને જૈનોમાં એમ માન્યતા રહી છે કે કર્મ બધું કરે, કર્મને કરતા માને છે, કર્મ બધું કરે. એ બંને માન્યતાઓ એક સરખી જુઠ્ઠી છે. અહીંયા અરીસાની અવસ્થા જે થઈ તેમાં એનું કારણ અરીસાની અવસ્થાનું ઉપાદાન કારણ અરીસો પોતે છે. એની સ્વચ્છતા જે છે એમાં જે ફેરફાર થયા, એની વિકાર એમાં જે વિકાર થયો છે તે કંઈ મોરને લઈને નથી થયો, મોરને નિમિત્ત કહેવાય. હવે અહીંયા આગળ વાત સમજાવે છે કે આ જે વાત થઈ એ ફેરફાર જે થયા, પહેલા બાર મોર છે એના જે રંગ હતા એ સામે છે, એ બારમાં છે, અને અરીસાની અવસ્થા જે થઈ છે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે, એ બંને વસ્તુ જુદી છે. તેવી જ રીતે મિથ્યાત્વની વાત કરે છે ગુરુદેવ, સમજાવે છે કે તેવી જ રીતે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેવો અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેવો અજીવ છે, અને મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેવો ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેવો જીવ છે, એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનાવરણીય આદિ કર્મ તે જડની પર્યાય છે. જડની પર્યાયનો ભાવ જડ રૂપે છે. જડની પર્યાયનો ભાવ જળ રૂપે છે. જ્ઞાનાવરણીય કર્મ જળ કર્મ એની પર્યાય એ જળ ભાવે છે. મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતી એ જળની અવસ્થા જળમાં થાય છે. મિથ્યા દર્શન તે દર્શન મોહનીય કર્મની પર્યાય. અજ્ઞાન એ જ્ઞાનાવરણીય કર્મની પર્યાય અને અવિરતી તે ચારિત્ર મોહનીય કર્મની પર્યાય. ક્રોધ માન માયા લોભ એ પણ ચારિત્ર મોહનીય કર્મની પર્યાય. હવે કર્મનો ઉદય આવે, આ બધા દર્શન મોહનીય હોય કે ચારિત્ર મોહનીય કર્મ હોય કે જ્ઞાનાવરણીય હોય કે દર્શનાવરણી હોય કે વેદની હોય અંતરાય હોય, આ બધા કર્મ કોઈ પણ કર્મની પ્રકૃતિ છે. એ કોઈ પણ કર્મનો ઉદય આવે તો એ જળ કર્મનો ઉદય જળમાં આવે એટલે એક પર્યાય થાય, તે જળની પર્યાય થાય. કર્મના ઉદયથી એ પરિણામો એ જળમાં થાય પણ જીવમાં તો ન થાય. એટલે એ કર્મનો ઉદય આવે એ જળની પર્યાય એ પરિણામો એના, અને કર્મના ઉદયથી એ કંઈ જીવમાં વિકાર થાય એમ તો થતું નથી. બે દ્રવ્ય જુદા. દર્શન મોહનીય કર્મની પર્યાય એનો ઉદય વર્તે છે તો એ કંઈ જીવની અંદર ફેરફાર કરે એમ નથી. દર્શન મોહનીય કર્મની પર્યાય એ અજીવના દ્રવ્ય સ્વભાવથી થઈ છે એટલે જળથી થઈ છે. એ અજીવનો જળનો દ્રવ્ય કર્મનો એવો ભાવ છે તો એનાથી એ થઈ છે તો એ એમાં છે. જ્યારે જીવ મિથ્યાત્વના ભાવ કરે એ જુદા. જીવ પોતે મિથ્યાત્વના ભાવ કરે તો એ એના પોતાના. જીવે મિથ્યાત્વના ભાવ કર્યા તો ત્યાં દર્શન મોહનીય કર્મની પર્યાય થઈ એમ નથી. એ પર્યાય કોની? દર્શન મોહનીય કર્મની પર્યાય કે જીવની પર્યાય? જીવ મિથ્યાત્વના ભાવ કરે એ પર્યાય કોની કહેવાય? જીવની પર્યાય કહેવાય. એ કંઈ દર્શન મોહનીય કર્મની પર્યાય નથી. બહુ સ્પષ્ટ કર્યું છે કે દર્શન મોહનીય કર્મની પર્યાય થાય એ જડની પર્યાય, એ અજીવમાં થાય, એ એના દ્રવ્ય સ્વભાવથી થઈ તે ત્યાં થઈ. અને જીવે મિથ્યાત્વના ભાવ કર્યા એ ભાવ જીવના, તો એ પર્યાય જે થઈ એ પરિણામ આવ્યા એ કોના? જીવના કે પેલા કર્મના? બહુ સહેલું સમજાવી દીધું કે કર્મના. દર્શન મોહનીયના બીજા કોના હોય? એટલે એ જીવે મિથ્યાત્વના ભાવ કર્યા એ પર્યાય દર્શન મોહનીય કર્મની નથી પણ જીવની છે. એ જ રીતે અજ્ઞાન અવસ્થામાં જીવ રહે એ ભાવ જીવનો, એ ભાવ જીવનો છે. અને એ પરિણામો છે, એ પર્યાય થઈ છે અજ્ઞાન રૂપ, તો એ કોની હોય? એ જીવની પર્યાય છે કે પછી જ્ઞાનાવરણીય કર્મની પર્યાય? જ્ઞાનાવરણીય કર્મની પર્યાય હોય, જ્ઞાનાવરણીય કર્મની પર્યાય હોય તો એનાથી જુદા જીવ દ્રવ્યમાં ક્યાંથી થાય? દ્રવ્ય જ જુદું છે. જ્ઞાનાવરણીય કર્મ એ ઉદયમાં આવે અને ઉદયમાં રહે ત્યારે જે પરિણામ થાય અને જે પર્યાય થાય એ કર્મની, અને જીવને જે અજ્ઞાન ભાવ છે એ પર્યાય જીવની છે. એટલે બંનેની પર્યાયો જુદી જુદી છે, બંનેની પર્યાયો જુદી જુદી છે. પણ બંને સાથે દેખાય છે ને એટલે જીવને ભૂલ થઈ જાય છે, ભ્રમ થઈ જાય છે. એ બધું કર્મની સાથે એ પોતાને જોડી દે છે, કારણ વગર એને જોડી દે છે. બંને વસ્તુ જુદી છે. અરીસાની પર્યાય થઈ છે તે અરીસાની છે, અરીસાની સ્વચ્છતાને કારણે જે થઈ છે એમાં અરીસો પોતે ઉપાદાન છે એટલે એ એની પર્યાય છે. અને પેલો મોર જે છે અને મોરની પર્યાય ફેરફાર થાય, એનો રંગ બદલાય તો એ મોરમાં બદલાય, એ એને કારણે જુદું છે. બે વસ્તુ જુદી છે. પણ અજ્ઞાનને કારણે બંનેને ભેગી કરી દઈએ તો એમ, ત્યાં તો આપણે ભેગી નથી કરતા કે ના ભાઈ આ મોર જુદો અને અરીસો જુદો, ત્યાં તો આપણે ભેગું નથી કરતા. તો પછી અહીંયા પણ એવું જ સમજવાનું છે કે ભાઈ કર્મ જુદું છે અને ભગવાન આત્મા જુદો, એના ભાવ જુદા, એ બે વસ્તુને શા માટે આપણે ભેગી કરીએ છીએ? કેટલું સ્પષ્ટ, અરીસો અને મોર જો જુદા છે તો પછી ભગવાન આત્મા અને જળ કર્મો પણ જુદા જ છે. આ વાત આપણને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી. હવે આગળ લઈએ આપણે પાના નંબર 266 ઉપર સૌથી પહેલા પેરેગ્રાફમાં કહ્યું છે કે પછી આ નિમિત્તની વાત હતી ને કે ભાઈ મોર આવ્યો એ નિમિત્ત છે એટલે થયું, તો એ વાત તો સમજાવી દીધી કે આ એ નિમિત્ત છે, ઉપાદાન કારણ નથી. પણ એની એ વાતને આપણે કર્મ ઉપર ઉતારીએ કે કેટલાક એ રીતે માને છે કે ભાઈ કર્મને કારણે જીવને એવા ભાવ થાય છે ને, જેમ પેલો મોરને કારણે પેલી અરીસાની પર્યાય થઈ એમ કહ્યું છે તો નિમિત્ત. તો એને માટે અહીંયા વાત લીધી છે કે કેટલાક કહે છે કે વિકાર કર્મથી થાય છે અને પોતાથી પણ થાય એમ માનીએ તો અનેકાંત થાય. હજી મનમાં પેલો ભાવ રહ્યો છે ને, પકડ જતી નથી, નિમિત્ત કહ્યું એટલે નિમિત્તમાં ફરી પાછું એને કંઈક બેસાડવું છે, એટલે આવો પ્રશ્ન કર્યો કે એમ રાખીએ આપણે એમ કે વિકાર જે કર્મથી થાય છે અને પોતાથી પણ થાય એમ બંને રાખીએ તો અનેકાંત થઈ જાય. અનેકાંત વસ્તુ જુદી છે, અનેકાંતને તું શું સમજ્યો છે ભાઈ? અનેકાંત વિશે આટલી આટલી વાત થઈ છતાં તું આવું ગાંડું અનેકાંત ક્યાં કરી રહ્યો છે? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એમ નથી, વિકાર પોતાથી થાય અને કર્મથી ન થાય એમ અનેકાંત છે. વિકાર પોતાથી થાય અને પરથી ન થાય એવું અનેકાંત છે. એટલે કર્મને કારણે વિકાર નથી થતો. કર્મ એ વખતે એનો ઉદય વર્તે છે તો વર્તે છે, એનું નિમિત્ત છે તો ભલે રહેવું, પણ એ નિમિત્ત એની સાથે એનું લક્ષ્ય કરીને જોડાઈને જીવ વિકાર કરે છે તો સ્વયં પોતાની અંદર કરે છે ને, એ ભાવ જીવનો પોતાનો છે. એ નિમિત્ત તરીકે ભલે કર્મના ઉદય હોય, ઉદય ભાવે વર્તતા જીવને વિકાર થાય, આ તો સિદ્ધાંતની વાત છે. ઉદય ભાવે વર્તતા જીવને શું થાય? વિભાવ ભાવ થાય, વિકાર થાય. કેમ કે ઉદય ભાવે જીવ હોય જ નહીં. જીવ તો કેવા ભાવે હોવો જોઈએ? જીવ તો પરમ પારિણામિક ભાવે જ હોય, એને કોઈ એવા ભાવ ઉદય ભાવ હોય નહીં. અરે ક્ષાયિક ભાવને પણ જીવનો નથી કહ્યો, કેમ કે એના સ્વરૂપમાં નથી. એ ચાર ભાવો છે ને, ઔદયિક ભાવ, ઉપશમ ભાવ, ક્ષયુક્ષમ અને ક્ષાયિક ભાવ, એ ચારમાંથી એક પણ ભાવ જીવનું સ્વરૂપ જ નથી. જીવનું સાચું સ્વરૂપ પરમ પારિણામિક ભાવ છે. એટલે ઉદય ભાવે જીવ થયો છે તો એ વખતે એ પરનું લક્ષ્ય કરીને થયો છે, અને એમાં એ ઉદય ભાવમાં એ સુભાવ વર્તે છે તો સામે એવું નિમિત્ત હશે, દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હશે કે કંઈક હશે, તો એ ઉદય ભાવ શુભ ભાવ છે. પણ એ ભાવ પણ એનો જીવનો ખરેખર તો નથી, કેમ કે જીવના સ્વરૂપમાં નથી એ ભાવ. એટલે એ બધું એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે. એટલે જીવને જે વિકાર થાય, જેવા ભાવ થાય, એ ભાવ કોઈ બીજું બહારથી કરાવે છે એમ નથી. સામે એ કર્મના ઉદય એવા છે માટે જીવને એવા ભાવ થાય તો પછી જીવ નિર્માલ્ય થઈ જાય, જીવ કંઈ કરી જ ન શકે. કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં, એટલે એમ તો છે જ નહીં. જીવને જે વિકાર થાય એ વિકાર કર્મથી નથી થતો, કર્મના ઉદયથી નથી થતો, એના પરિણામથી નથી થતો, પણ પોતાના કારણે થાય છે. જીવનો વિકાર પોતાથી જ થાય છે. અને અહીંયા જો એમ માની લેવામાં આવે કે કર્મથી પણ થાય, કર્મનું પણ કારણ હોય અને જીવથી પણ થાય એમ માનીએ, શું વાંધો? આ તો કંઈ નાની ભૂલ છે, સાધારણ ભૂલ છે. ગુરુદેવ કહે છે કે ના, આ મોટામાં મોટી ભૂલ છે. ચારિત્ર મોહનો ઉદય છે માટે અહીં અવ્રતના પરિણામ થાય છે એમ નથી. ચારિત્ર મોહનીય કર્મ, ચારિત્ર મોહનો ઉદય એટલે કે ચારિત્ર મોહનીય કર્મ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ, મોહનીય કર્મના બે ભાગ, મોહનીય કર્મના બે ભાગ, દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ. એટલે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે માટે અહીં અવ્રતના પરિણામ, અહીં એટલે જીવમાં, અહીં એટલે જીવમાં અવ્રતના પરિણામ થાય છે એમ નથી. અવિરતી આદિ ભાવ પોતાથી થાય છે. અવ્રતના પરિણામ જે છે એ જીવના પોતાના છે. એ જ રીતે કર્મના ઉદયથી અજ્ઞાન થાય છે, કર્મના ઉદયથી મિથ્યાત્વ થાય છે, કે કર્મના ઉદયથી અવિરતિ વિષય વાસના ભાવ થાય છે એમ છે જ નહીં, એમ બિલકુલ નથી. દર્શન મોહની પર્યાય તો અજીવનો ભાવ છે, દર્શન મોહનીય કર્મ એ કર્મની પર્યાય એ અજીવનો ભાવ છે અને તેથી એ અજીવ જ છે. એ જ રીતે જ્ઞાનાવરણીય કર્મ છે તે અજીવનો ભાવ છે અને તેથી તે અજીવ જ છે. અને જીવમાં જે અજ્ઞાન થાય તે જીવથી પોતાથી થાય છે, માટે એ જીવ છે. મિથ્યા શ્રદ્ધા એ જીવની પર્યાયમાં જીવથી થાય છે, એને માટે જવાબદાર જીવ છે, માટે તે જીવ છે. અને દર્શન મોહ કર્મની પર્યાય છે, તે જુદી, એનાથી ભિન્ન, અજીવ છે. કર્મની વાત કર્મમાં રહી, જીવની વાત જીવમાં રહી. જીવના ભાવ જીવમાં છે અને કર્મના ભાવ કર્મમાં છે. મૂળ ગાથામાં આ જ વાત કહેવામાં આવી. શરૂઆતમાં જે વાત આગળના પેલા કલશમાં જે કહેવામાં આવ્યું ને, 56મા કલશમાં, પરના ભાવ પર કરે, સ્વના ભાવ સ્વ કરે, જીવના ભાવ જીવ કરે. એટલે એ વાત જે કહેવામાં કલશમાં 56મા કલશમાં કહેવામાં આવી હતી, એ વાત અહીંયા આવી જાય છે. અહીંયા સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વના ભાવ છે ત્યાં સુધી મિથ્યા દર્શન, અજ્ઞાન અને રાગ દ્વેષ તે જીવની પર્યાય છે, તે જીવ જ છે. પરના કારણે, કર્મના કારણે બિલકુલ તે પર્યાય થઈ નથી, એ બીજાના કારણે એ પર્યાય થઈ નથી. પણ એ જીવ છે, જીવના ભાવ છે અને જીવ જ એનું ઉપાદાન કારણ છે, એટલે એને માટે જવાબદાર પણ જીવ જ છે. અહીંયા 267મા પાના ઉપર કહે છે, હજી એને મનમાં હજી થોડોક પેલા નિમિત્ત પ્રત્યેનો ભાવ પડ્યો છે ને, એટલે અહીંયા ઉપર જ કહે છે કે કોઈ એમ કહે કે વિકાર થયો, જીવની અંદર વિકાર થયો, વિકારના ભાવ થયા, અમે એમ રાખીએ તો એમ કે 50% એ કર્મના કારણ અને 50% જીવના, એમ રાખીએ તો અડધું રાખીએ તો જવાબદાર હજી એને જીવને નથી ઠેરવવો, પેલા કર્મને ઠેરવવું છે. એટલે એનું કંઈક રાખવું છે, એનું કંઈક રાખો એમ કે જીવનું થોડુંક તો રાખો એમ, અરે કર્મનું કંઈક થોડુંક તો રાખો કે જે જીવમાં કંઈક કરે. ગુરુદેવે એમ કહ્યું કે ના, 100એ 100% વિકાર જીવના પરિણામમાં પોતાથી જ થાય છે, કર્મના કારણે એક ટકો પણ નહીં. બહુ સ્પષ્ટ કહી દીધું. ઉપાદાનના 100એ 100% ઉપાદાનમાં અને નિમિત્તના 100એ 100% નિમિત્તમાં. આ વાક્ય યાદ રાખવા જેવું છે. જ્યારે જ્યારે મનમાં શંકાઓ ઉત્પન્ન થાય, આશંકાઓ થાય, ત્યારે સમાધાન મેળવવા માટે આ બહુ સરસ વાત છે કે ઉપાદાનના 100એ 100% ઉપાદાનમાં અને નિમિત્તના 100એ 100% નિમિત્તમાં, બેને મિક્સઅપ કરવા નહીં. આત્મામાં મિથ્યાત્વનો કે અજ્ઞાનનો કે અવિરતીનો જે કંઈ ભાવ થયો તે 100એ 100% પોતાથી થયો છે. એમાં એક ટકો પણ એ પેલા કર્મને કારણે નહીં, કર્મ એ નિમિત્ત છે, એટલે કે નિમિત્તના દર્શન મોહનીય કર્મને કારણે નહીં કે જ્ઞાનાવરણીય કર્મને કારણે નહીં. અહીંયા આગળ પણ કહે છે બીજા પેરેગ્રાફમાં વચ્ચેથી આપણે લઈએ છીએ અહીંયા, આ ભાવ જે જીવને થાય છે ને એને એને માટે કહે છે કે અહીં નિર્ણય કરાવે છે કે જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી મિથ્યાત્વ આદિપણે પરિણમે છે. પોતાના ઊંધા પુરુષાર્થથી મિથ્યાત્વ, અજ્ઞાન આદિપણે, અવિરતીપણે પરિણમે છે. અને પોતાના સવળા પુરુષાર્થથી મિથ્યાત્વ આદિના નાશપણે, એટલે સમ્યક્ત્વ આદિપણે પરિણમે છે, જ્ઞાન રૂપે પરિણમે છે, વિરતિ રૂપે પરિણમે છે. એમાં સવળો પુરુષાર્થ છે અને આ ઊંધો અવળો પુરુષાર્થ છે. જીવનો પુરુષાર્થ જ મુખ્ય છે. જીવ જેવો પુરુષાર્થ કરે એવા એના પરિણામ થાય. જીવ સવળો પુરુષાર્થ કરે, સાચો પુરુષાર્થ કરે તો એના સમ્યક્ત્વના પરિણામ થાય, જ્ઞાનના પરિણામ થાય, વિરતિના પરિણામ થાય. અને અવળો ઊંધો પુરુષાર્થ કરે તો એના મિથ્યાત્વના પરિણામ થાય, અજ્ઞાનના પરિણામ થાય, અવિરતીના પરિણામ થાય, ક્રોધના, રાગના, દ્વેષના બધા પરિણામ થાય. એ બધો એનો ઊંધો પુરુષાર્થ છે. વધારે ન સમજાય તો આટલી વાતને પકડવી. એટલે શું થાય કે બીજા ઉપર દોષારોપણ થાય નહીં કે આને કારણે મને આમ થયું, આને કારણે તેમ થયું, આને કારણે ના, એ બધું બહાર નીકળી જાય. પોતાને જે ભવના ભ્રમણ થઈ રહ્યા છે એને માટે જવાબદાર પોતે છે, કોઈ કર્મ પણ નથી ને કંઈ પણ નથી. ગમે તેવી એની અત્યારે વર્તમાનમાં કર્મની દશા વર્તતી હોય, ગમે તેવા એના ઉદય ખરાબમાં ખરાબ હોય, તે છતાં પણ એ ધારે જાગૃતિ કેળવે તો એ પોતે વર્તમાનમાં પણ એ ઉદયો સાથે જોડાયા વિના પોતાના સ્વભાવનું લક્ષ્ય કરી અને સમ્યક દર્શન કરી શકે. એટલે અહીંયા વાત કરી છે કે તેમાં પરદ્રવ્યનું રંચ માત્ર પણ કારણ નથી, જીવના પરિણામમાં બીજા દ્રવ્યનું કંઈ કારણ નથી. પરદ્રવ્ય પરદ્રવ્યમાં સ્થિત છે, એ પરદ્રવ્યમાં રહ્યું, એના પરિણામ પરદ્રવ્યમાં. તે પોતાની સત્તામાં આવતું નથી. પોતાની સત્તામાં એટલે જીવની જે સત્તા છે, પોતે જ્ઞાન સ્વભાવી ત્રિકા છે એવી એની સત્તા છે, એની અંદર એ પેલું બીજું દ્રવ્ય આવે એમ તો થતું નથી. એ તો ચેતન ભગવાન આત્મા એવો ને એવો ત્રણેય કાળ રહે જ છે, એટલે એની સત્તા તો એવી જ છે. એ જ્ઞાન સ્વભાવી છે, એવી સત્તા છે તો એવી જ છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. તે પોતાની સત્તામાં આવતું નથી. પરદ્રવ્યની સત્તા પોતાનામાં આવી જાય તો પછી પરદ્રવ્યની સત્તાનો નાશ થઈ જાય, એક વાત. અને બીજું, પોતાની સત્તા પણ નાશ પામે. પોતાની સત્તા પોતાની જેવી છે તેવી રહે નહીં, એટલે દ્રવ્યો પછી સ્વતંત્રપણે રહી શકે જ નહીં, જગત આખું નાશ પામે. આત્મા પરદ્રવ્યની સત્તામાં પ્રવેશ કરે તો પરદ્રવ્યની પર્યાય કરી શકે, પરંતુ પરદ્રવ્યની સત્તામાં આત્મા જાય તો પોતાની સત્તાનો નાશ થઈ જાય. પરદ્રવ્ય આત્માની સત્તામાં આવે તો પેલા પરદ્રવ્યનો નાશ થઈ જાય અને આત્માનો તો નાશ થાય, આત્મા તો બગડે. અને એ જ રીતે જો આત્મા પરદ્રવ્યની સત્તામાં જાય તો પેલા પરદ્રવ્યનો નાશ થાય, અથવા તો પહેલા તો આત્માએ પોતે પોતાનો નાશ કરીને એ જે પરદ્રવ્ય છે એવા ભાવે એમાં પ્રવેશ કરવો પડે, એ સિવાય તો થાય નહીં. પણ એમ તો કદી એ બનતું નથી. કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડતું નથી, સિદ્ધાંત આ છે. કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડતું નથી, આ સિદ્ધાંત છે. અને એ તો સાયન્સ પ્રમાણે પણ આપણે માનીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય એલિમેન્ટ બદલાતું નથી, જેમ છે તે તેમનું તેમ જ રહે છે. એક સમયની પર્યાય સત્તા પણ પોતાની પોતામાં રહે છે. પર્યાય બદલાય તો એ પર્યાય પણ એની પોતાની છે, તો એ એની પોતાની સત્તામાં રહે છે. જીવની પર્યાય જીવ રૂપે હોય, એ પુદ્ગલ રૂપે થાય નહીં. એક સમયની પર્યાય સત્તા પણ પોતાની પોતામાં રહે છે, આવી જ વસ્તુસ્થિતિ છે. માટે પોતે પરનું કંઈ કરે અને પર પોતાનું કંઈ કરે એ વાત ત્રણ કાળમાં સંભવતી નથી. બહુ સરસ રીતે આપણને બધું સમજાયું, બહુ સ્પષ્ટતા થઈ ગઈ છે. હવે આ ગાથાનો ભાવ તો લગભગ સમજાયો છે, ઘણો સ્પષ્ટ થયો છે, પણ છતાંય બીજી કેટલી બધી વાત છે કે જેના ઉપર પ્રશ્નો વગેરે કરવામાં આવ્યા છે અને સાથે રહેલી વાત છે, એનો ભાવાર્થની અંદર ઘણો ભાવ આવે છે, તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસાન.